તારીખ 24/9/1997 સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 222 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 219
આપ કહો છો કે ભલે ઉપર ઉપરથી કહો પણ ગમે તેમ કરીને તે રસ્તે જા પ્રશ્ન છે એ કદાચમાં જોવા મળે ઉત્તર છે પ્રશ્નને અનુસરીને હોય છે એ પણ વાત સામે આવે ત્યારે કઈ ભૂમિકાની વાત ચાલે છે એટલી વાત આપણા જો ખ્યાલમાં ન હોય તો વાત કરનાર કઈ કહે ને આપણે વિચારીએ કઈક બીજો વિચાર ચાલે ઉપદેશ તો મુનિને પણ આપ્યો છે ભગવાને જ્ઞાનીઓને પણ આપ્યો છે અને મુમુક્ષુઓને પણ આપ્યો છે એમ ત્રણ સ્તરનો ઉપયોગ સામાન્યપણે છે વિશેષપણે તો મુનિઓને પણ અનેક ભૂમિકા છે એ ભૂમિકાનો ઉપદેશ છે જ્ઞાનીઓની પણ અનેક ભૂમિકા છે ચોથા અને પાંચમા સ્થાનમાં પણ એને અનુસરીને ઉપદેશ છે અને મુમુક્ષુની પણ અનેક ભૂમિકા છે એક યોગ્યતાવાળા મનુષ્યો હોતા નથી જ્ઞાનીઓ મુનિઓની ચર્ચામાં આપણે કોઈ અત્યારે પ્રયોજન નથી મુમુક્ષુની ભૂમિકાનો પ્રયોજન સીધી ખબર ન પડે સત્સંગ જરૂરી છે રોજ આપણે સત્સંગ જ એટલા માટે કરીએ છીએ કે સીધી ખબર પડે એવો વિષય નથી આ કઈ ભૂમિકાનો પ્રશ્ન ચાલે છે કોઈ તો સત્સંગ વગર સમજાય એવો નથી આમે તો એ ગંભીર રોગ હોય ને ત્યારે દર્દીને હોસ્પિટલાઇઝ કરવો પડે છે અને પછી હોસ્પિટલમાં એને લઈ ગયા પછી એનું સુપરવિઝન એ લોકોના હાથમાં જાય છે પછી દર્દી પોતાની મનમાની ન કરી શકે અને દર્દીના સ્વભાવો પણ ન કરી શકે પછી તો ડૉક્ટર કે એ પ્રમાણે ચાલવું રહ્યું એના કબજામાં ગયા ઉપર અને એ લોકો કાળજી ઘણી રાખે છે દર કલાકે દર અડધી કલાકે જેવી જરૂરિયાત દર બે કલાકે દર્દીની જેવી જરૂરિયાત પ્રમાણે એના બધા રીડિંગ લીધા કરે એની તપાસ કર્યા જ કરે કે આને શું થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે સુધારો છે કે બગાડો છે સુધારો છે કે દવાની ટ્રીટમેન્ટની અસર છે કે નથી અસર અને ત્યારે યોગ્ય મટે છે એની જરૂરિયાત છે અને એમાં દર્દીને કે એના સગાઓને ગમે કે ન ગમે અનિવાર્યપણે એને દાખલ થવું પડે બીજો રસ્તો નથી એમ આ એક ભયરોગ છે એ સૌથી ગંભીર ભયરોગ છે બધા રોગથી શરીરના તમામ રોગથી આત્માને જે રોગ લાગી ગયો છે અને અનંતકાળથી આ જે પરિભ્રમણ કરી રહ્યો છે અને એ પરિભ્રમણનો નાશ હજી સુધી કરી શક્યો નથી શું કરવાથી એનો નાશ થાય એ એક ગંભીર સમસ્યા છે રહસ્યમય સમસ્યા છે અને આટલી વાતમાં અનંત અર્થ સમાયો છે એમ કૃપાળુદેવે 195માં એ વાત કરી કે આ વાક્યમાં અનંત અર્થ સમાયો છે કે જો એ વિષયની ગંભીરતા ઉપર ધ્યાન ન જાય તો સત્સંગનો જે મહત્વ છે એ નહીં સમજાય સત્સંગ છે એના માટે સત્સંગ છે એ રોજ એમાં કઈક કઈક સૂચના મળે છે અને તદનુસાર આપણે ટ્રીટમેન્ટ લેવાની રહીએ છે ટ્રીટમેન્ટ કરવાની રહીએ છે જ્યાં આપણને જેમ લાગે એટલા માટે એ બહુ જરૂરી વસ્તુ છે અને જ્ઞાનીઓને પણ આજ્ઞા છે ગોપાલદેવનું તો ખૂબ વજન છે એ સત્સંગ તો જે ત્યાગ થાય એવા પ્રસંગમાં પણ સત્સંગનો ગૌણ કરવા યોગ્ય નથી. સસોનવમાં એ વાત અમે કરી છે. અહીંયા જે છે એ એક સહજ જેને પુરુષાર્થ ચાલતો નથી, સહજ પુરુષાર્થની ભૂમિકામાં જીવ જીવ આવ્યો નથી, એને શું કરવું? અંતરના ઊંડાણથી એને કોઈ ભાવો હજી સહેલો અંદરથી આવતા નથી, તો એને શું કરવું? એવી ભૂમિકા વાળાનો આ પ્રશ્ન છે. ત્યારે શું એમ કહ્યું કે તમે ભલે અંદરથી ન આવતું હોય તો ઉપર ઉપરથી કર, પણ તું આ આ પદ્ધતિ, આ માર્ગ, આ સત્સંગ વગેરે જે કાંઈ છે એ તું છોડીશ નહીં, તો ભલે તને અંદરથી ન થતું હોય એમ કરીને તું મૂકી નહીં દેતો, છોડી નહીં દેતો. એટલે કે છે સમાધાનમાં, હા તે રસ્તે થા. અને ઉપર ઉપરથી કરતો હોય ત્યારે પણ અંદરમાં તારું લક્ષ્ય ને ભાવના એમ રાખતે ઊંડાણમાં જવા દેવું છે. એ વખતે પણ તારા ત્યાં લક્ષ્મણ એક વાત હોવી જોઈએ કે આ ઉપર ઉપરથી થાય છે ત્યાં સુધી હું કામ નહીં મારવું ચાલે, મારે ગમે ત્યારે પણ ઊંડાણમાં જવું પડશે, અને ઊંડાણમાં જવા માટે મારે પ્રયત્નશીલ રહેવું. એ વાત પહેલેથી લક્ષ્મણ રાખવાની. મેં તને એમ કહ્યું ઉપર ઉપરથી કરે એટલે અમે ઉપર ઉપરથી કરીએ છીએ, અમને એ લાગુ પડે છે માટે અમે એમ કરીએ છીએ, પણ એમ તમે ત્યાં રાખવા માટે વાત નથી. ઉપર ઉપરથી કર એમ તમે મંજૂરી મળી છે એ પણ શરત આધીન છે. એ શરતને આધીન છે કે એ વખતે પણ તારા લક્ષણ એ વાત હોવી જોઈએ કે અંતરના ઊંડાણમાં જવાનું છે, ઉપર ઉપર ચાલવાનું નથી. એટલે શરત સહિતની એ વાત છે. કરવાનું ઊંડાણમાં છે, ઊંડાણમાં એટલે આત્મામાં, આત્માના ઊંડાણમાં કરવાનું છે, પણ મારામાં હજી ઘણી અધુરાશ છે. જો સ્વીકાર આવ્યો ત્યાં હવે સ્વીકાર આવ્યો કે મારામાં ઘણી અધુરાશ છે, તે અધુરાશને કારણે મારે કઈ અહંભાવ કરવાનો રહેતો નથી કે હું આટલું તો કરું છું, હું આટલું તો કરું છું, એ કઈ અહંભાવ કરવાનો રહેતો નથી. મારામાં હજી ઘણી અધુરાશ છે એમ નક્કી કરીને ઊંડાણનું લક્ષ્ય કરવાનો પ્રયત્ન કરજે. ઉપર ઉપરથી કર ત્યારે પણ ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરજે, કારણ કે એ વાત તારા લક્ષ્યમાં હોવી જોઈએ અને એનો પ્રયત્ન પણ હોવો જોઈએ. ઉપર ઉપરથી થાય તમે છોડી ન જ દેવો, મૂકી ન દેવું, ભલે ઉપર ઉપરથી થતું હોય પણ એટલું મૂકી દેવાની વાત નથી, કારણ કે અમે તને અશુભમાં આવવાનું નથી કહેતા, તેમ શુભમાં રોકાવાનું પણ નથી કહેતા. ઉપર ઉપરથી કરવાનું છોડી દઈશ તો પાછો અશુભમાં જતા વાર નહીં લાગે, કેમ કે એ તો ઘેરાવો છે, અશુભ યોગનો ઘેરાવો છે. ઘર, દુકાન એ બધો અશુભ યોગનો જ ઘેરાવો છે. નાજવાનું તો તમે અમે કહેતા જ નથી, કેમ અશુભમાં તો તું શુભમાં આવે છે ત્યાં તું રોકાઈ જાય એમ પણ અમે કહેતા નથી. શુભ અશુભની ચર્ચા દર્શનનો અને અજ્ઞાન મટાડવા ઉપર જેનું વજન ન હોય કર્યા કરે. શુભ અશુભની ચર્ચા કોણ કરે? કેવળ આ પાપ નહીં કરવાનું, આ પાપ નહીં કરવાનું, આ પાપ નહીં કરવાનું. શું તમારે શ્રી જૈન મંદિર રોજ આવવું જોઈએ, રાત્રિ ભોજન કરવું જોઈએ, ફળાનું આમ ફળાનું આમ, શું પાપની ચર્ચા કોણ કરે? કે જેને નિષ્ઠાત્માને અજ્ઞાન મટાડવા ઉપર વજન ન હોય તે ઈચ્છાત્મા ને અજ્ઞાન એ ભયંકર સંસાર પરિભ્રમણ નું કારણ છે એમ જેનું ધ્યાન દીધું એ વાત લક્ષ ઉપર આવી તો શુભ શુભ ને ગૌણ કરે છે. ગૌણ કરી નાખે શુભ અશુભ ને ગૌણ કરી નાખશે એટલે અશુભ ને પણ બહુ વજન નહીં આપે ક્યાંક અશુભ થશે તો અને શુભ થશે તો એને વજન નહીં
જોઈએ.
એવો અભિપ્રાય છૂટી જશે તેમ અશુભમાં પણ એટલું વજન નહીં દે એનું વજન નહીં દેશે કે મારું મિથ્યાત્વ કેમ ગળે મારું અજ્ઞાન કેમ મટે એ બાજુ એનું વજન જશે. હજી શું છે આમાં પરિસ્થિતિ કે જેનું સ્વરૂપ અશુભ ઉપર વજન જાય છે એનું અજ્ઞાનનું મિથ્યાત્વ ટાળવામાં વજન જતું નથી અને અજ્ઞાનની મુખ્યત્વ ટાળવા ઉપર વજન જાય છે એ શુભ શુભને ગૌણ કરે તો એનું કોઈ મોટું નુકસાન થવાનું નથી એનાથી કોઈ એનું કોઈ મોટું નુકસાન થવાનું નથી. પણ જો અજ્ઞાનને મુખ્યત્વ ટાળશે તો આખો સંસાર કરશે અને એના શુભાશુભ પણ કરશે એટલે સાચી પદ્ધતિ એ છે. આમ લઈએ તો ભીમેશ્વર દેવે પણ એ પદ્ધતિથી પોતાનું કામ કર્યું છે અને એ પદ્ધતિથી કામ કરવાનો ઉપદેશ પણ આપ્યો છે તો પછી આપણે વધારે બીજું દાપણ શા માટે વાપર્યું. કામ કરવાની રીતિ શું છે ને નીતિ શું છે બે ચોખ્ખું કરી દીધું છે. નીતિ એટલે પોલિસી એટલે પોલિસી એ છે પહેલા મોટા દુશ્મન ને મારો એટલે નાના નાના આપોઆપ ભાગવા માંડશે. માનો આ એક આપણો દેશનું રાજતંત્ર છે પણ આખું હરી ગયું છે અત્યારે એમ સમજો એટલું બધું ગડબડ થઈ ગઈ છે કે લોકો એમ વિચારતા થઈ ગયા છે આ સુધરે જ નહીં હવે આમાં કેવી રીતે સુધારવું પહેલેથી છેલ્લે સુધી બધી ગડબડ છે. પટ્ટાવાળા પણ ગડબડ કરે છે અને મિનિસ્ટર પણ ગડબડ કરે છે અને વચ્ચેના બધા કોઈ હા ચોખ્ખા માણસ નથી. હવે શું થાય હવે કોઈ સુધારો કરવો હોય તો એની નીતિ શું હોવી જોઈએ આપણે એમ દ્રષ્ટાંત લાગવું પડે છે એટલે લઈએ છીએ. આમ બાકી રાજકારણની ચર્ચાનું આપણે પ્રયોજન નથી પણ રાજતંત્ર હોય કે આપણું ઓફિસનું મેનેજમેન્ટ હોય કે જેની અંદર 25% 100 માણસ હોય કામ કરતા હોય બધા હળી ગયેલા હોય સુધારવા માટે નીતિ શું હોવી જોઈએ. સાફ સુથરી નીચેથી કરવી કે ઉપરથી કરવી કે ઉપરથી કરાય કંપનીનો માલિક એના જનરલ મેનેજરને પાણીથી આપી દે તો યુ ગેટ આઉટ અને પ્રધાનમંત્રી એના નાયક પ્રધાનમંત્રીને ઉડાડી મૂકે તો તું ઘરે બેસી જા ખુરશી ખાલી કર અને નીચેના બધા ફફડાટ થઈ ગયો તમારે એ 10% એને કામ કર્યું 90% ફેરફારો ચાલુ થઈ જવાના બધે કે જો આને ઉડાડ્યો આપણા બધા તો કામ જ નથી આને હવે એટલે ન થાય એવું કાંઈ નથી પણ કામની પદ્ધતિથી કામ થાય. મુસલમાનની જેમ લહેંગો ઊંચો પહેરવાથી કોઈ અભિમાનનો નાશ ન થાય એ લોકો હજ કરી આવે એને એ જાતનો કાયદો છે પૈસા વાળા હોય હજ કરી શકે કેમ કે તારે કસ્ટમરમાં જવું ને બધા ખર્ચા કરવાની અત્યારે ખર્ચો તો લાગે પ્લેનમાં જાય છે એ લોકોને એવો કાયદો છે કે દેવું કરીને યાત્રા નહીં કરવાની તમારા પૈસાથી તમારે યાત્રા કરવાની કોકના પૈસા ઉધારવીને હજ કરી આવવાનું એવું નહીં થાય એટલે જે હજ કરી આવે એના બધા હાજી શેઠ જ કે પૈસા વાળા છે એટલે શેઠ કે હાજી શેઠ હાજી શેઠ એને ત્યાં બતાવે કે ભાઈ જો તમને અભિમાન ચડી ગયું છે, મારે પૈસા વાળો અને હું યાત્રા કરી એલો, તો કે શું કરવાનું? તો કે તમારે લેંગો ઊંચો મેળવાનો, આમાં કઈ હેલ ખરો? એ દોષ મટાડવાના માટે કીધું કે તમારે વ્યાજ નહીં ખાવાનો, ભલે તમારે કઈ પૈસા છે પણ તમારે વ્યાજ નહીં ખાવાનો. અત્યારે શું કરે છે લોકો? વ્યાજ દેતા નથી અને પછી લોન લઈને વ્યાજ દેતા નથી. પછી એનું એ પોતાના શું છે, એ દોષ કોઈ બી મટે નહીં. એ રીતે નીતિ હોય તો દોષ કોઈ બી મટે નહીં. એટલે ભગવાને સમજીને કર્યું છે અને સમજીને કહ્યું છે કે પહેલા તો મોટો દોષ મટાશે. દર્શનનો છે, મિથ્યા દર્શન છે, એ તારો મોટો દોષ છે અને સંસારમાં રખડાવે છે. એ શ્રદ્ધાનો દોષ, જ્ઞાનમાં તારા મિથ્યા અભિપ્રાયો, પૂર્વગ્રહ અને પરલક્ષ છે, એ તારો મોટો દોષ છે. એને મટાડ. ચારિત્રમાં તો તને સુભાષુક થાય છે, એની કઈ અત્યારે દરકાર કરવાની જરૂર નથી. જેવો તો મોટો દોષ મટાડવા માટે પ્રયત્નવાન થયો તો તારા રાગ અને દ્વેષ, શુભ અને અશુભ એના રસ ઠંડો પડી જશે. ઉદાસીનતા આવશે પહેલે પગથિયેથી ઉત્યાર, જેવી પરિભ્રમણની વેદના આવી કે ઉદાસીનતા આવી એટલે તારા રાગરસ તો ઠંડો પડી દેવાનો છે. તો રાગરસ તો આમે તારા ફીકા પડી દેવાના છે, એના માટે કોઈ જુદો પ્રયત્ન કરવાની જરૂર નહીં પડે. એ રીતે આખી પદ્ધતિ શરૂઆત છે. એ પદ્ધતિ ચાલે તો વાંધો ન આવે. પોતે કલ્પના કરીને ગમે એ રીત નક્કી કરી નાખે કે મારે આમ કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એવો ક્રમ કામમાં ન આવે. નાનીના માર્ગે ચાલવું પડે. નાનીનો માર્ગ કહો કે જીન માર્ગ કહો, બે એક જ છે, બે માર્ગ નથી. કૃપાળુ દેવે જ્ઞાનીનો માર્ગ કહ્યો, એવો શુદ્ધ વાત. આમ તો એ જીન માર્ગ છે, એમાં બહુ મરવો છે કે શાસ્ત્રમાં ઘણી વાતો છે. એટલે જે પોતાની રીત નક્કી કરે છે એમ કે જો ભગવાને કહ્યું ને એમ હું કહું છું, ને એમ હું કરું છું, માટે હું તો જીન માર્ગે ચાલુ છું. ભગવાને આટલો વ્યવહાર કર્યો છે તો રોજ તું પૂજા કરજે, રોજ તું દાન દેજે, રોજ તું સ્વાધ્યાય કરજે, હું સત્કર્માની દિને દિને સત્કર્માણી દિને દિને સત આવશ્યક છે એ તારે રોજ કરવાના પ્રતિદિન. જીનંદ્રજીને કહેલો વ્યવહાર છે, જીનો તો વ્યવહાર હું પાળું છું. એટલે કૃપાળુ જેવો બીજી વાત કરી એમાંથી એક નાનીને માર્ગે છે. ભગવાન પરોક્ષ થઈ ગયા અને ઘણી વાતો છે, તું તો તને ઠીક પડે તારી રુચિ પ્રમાણે તો તારી મનનામી કરી લઈશ. જ્યારે જ્ઞાની છે એને મુમુક્ષુ ની યોગ્યતાનો બાપ આવે છે. ત્યાં એમાં યોગ્યતા કેટલી અને અયોગ્યતા કેટલી, પછી આને કઈ લાઈને લઈ જઈએ તો એ રસ્તે ચડી જાય. એક વચન લખ્યું છે કે નિશ્ચયમાં નિશ્ચયની યોજના જ્ઞાનીઓના હૃદયમાં રહી છે. નિશ્ચયમાં એટલે વાસ્તવિકપણે સત્ય માર્ગ, નિશ્ચય એટલે સત્ય માર્ગ ઉપરની યોજના છે. મોક્ષને કેવી રીતે ત્યાં લઈ જવો એ જ્ઞાનીના હૃદયમાં છે. એ પુસ્તકમાં નહીં મળે, કારણ કે પુસ્તકમાં હજાર વાત છે, એનું કોઓર્ડિનેશન કેવી રીતે કરવું એ તમને આવડે પરિસ્થિતિ છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ જ્ઞાની હોનારો બીમારી હશે. કેટલી મહત્વની વાતો કરી છે કૃપાળુ. આ બધા જે અમારે પ્રકાશ છે હમણાં વાત થઈ એ બધા આગમની વાત કરે છે. હું આગમ સાથે અમે મેળવણ કરી, અમે આગમ સાથે તમે વાત કરશો ને તો અમે આગમ સાથે મેળવ્યા પછી આગળ હાલતું નથી. મારા આગળમાં માર્ગ કયો છે? મર્મ જ્ઞાન નો નારદમાં છે. જ્ઞાન બે પ્રકારનું છે, એક થિયરિટિકલ અને એક પ્રેક્ટિકલ. શાસ્ત્રમાં થિયરિટિકલ છે, પ્રેક્ટિકલ નથી. શાસ્ત્ર તો વ્યાખ્યારૂપ છે, વ્યાખ્યાન છે, તો ત્યાં તો થિયરિટિકલ વાત છે, પ્રેક્ટિકલ વાત છે નહીં. ત્યાં પ્રેક્ટિકલ તો પ્રેક્ટિકલ ની રીતે થાય, અને એનું કઈ લખાણ હોય નહીં, એનું કઈ લખાણ થાય નહીં. રોટલી ભણતી વખતે વેલણ કેમ ફેરવું એનું કઈ લખાણ થાય નહીં. સાયકલ ઉપર બેસતી વખતે બેલેન્સ કેમ જાળવવું એની કઈ વ્યાખ્યા થાય નહીં. તો પ્રેક્ટિસ જ કરવી પડે કોઈ જગ્યાએ. પ્રેક્ટિકલ મળે, પ્રેક્ટિસ વગર મળતું નથી. તો હું આગમ 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 પકડીને બેસી જાય, પણ આગમમાં વાત પ્રેક્ટિકલ છે નહીં, એટલે વાત અધૂરી છે. અધૂરી નહીં, ત્યાં પૂરી માની તારો પત્તો કોઈ દેખાશે. એ જે મર્મની વાત છે એ પ્રયોગાત્મક વાત છે, અને જ્ઞાની પ્રયોગે ચડાવે છે. પુસ્તકના કીડા નથી બનાવતા, તો આ ચોપડી વાંચી લે, પછી આ ચોપડી વાંચી, પછી આ ચોપડી વાંચી, પછી આને એમ પ્રયોગ ઉપર આમ તને શું થાય છે, કે આમ થવું જોઈએ, તને આમ થવું જોઈએ, તને આમ થવું કામે લાગતો. વાંચ 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 કરીને સાંભળ સાંભળ કરે એવી રીતે કાંઈ ને કામે લાગતું. કામ કેટલું કરીને આવે છે, કામે લાગીશ તો આગળ ચાલીશ. માટે વાંચા વાંચ કરવાથી, સાંભળે સાંભળ કરવાથી કાંઈ કરતો નહીં થાય. એટલે ઉપર ઉપરથી કરવા વાળાની જે શરૂઆતની ભૂમિકા છે, એને ઉપર ઉપરથી પણ કરીને શુભ અશુભમાં ન જવા દેવા માટે વાત છે. પણ અશુભમાં અમારે જવા દેવો નથી, શુભમાં પણ અમે તને રોકાવા નહીં દઈએ, ધ્યાનમાં રાખીએ. અને તારું ઉપર ઉપરથી ચાલવાનું છે ત્યાં પણ તને રોકાવા નહીં દઈએ. આટલી વાત છે. સાથે સાથે તને તીસરી ભૂમિકામાં જવાનું કહીએ છીએ, તીસરી એટલે શુભ અશુભથી પાર એવી શુદ્ધ ભાવને મોક્ષ માર્ગની ભૂમિકામાં અમે ઊંચે ઊંચે જવાનું કહીએ છીએ, ત્યાં તું નીચે ક્યાં પડતો જાય છે? ત્યાં સમયસારમાં આ પદ્ધતિથી અમૃતચંદ્રાચાર્ય એક શ્લોક લખેલો છે. કોઈ એવી દલીલ કરી છે તમે પાપધિકારમાં, કે તમે અમને શુભથી છોડાવો છો તો અમારે તો અશુભમાં જવું કાંઈ? તો કે ના ના, અમે તને ત્રીજી જગ્યાએ લઈ જવા માંગીએ છીએ. હા, અમે તને ત્રીજી જગ્યાએ લઈ જવા માંગીએ છીએ. અથવા એમ કે મુનિરાજ છે એ અશુભ તો કરતા નથી, પણ શુભ અનુષ્ઠાન પણ એનું નથી. પૂજા શુદ્ધ વિધિ વિધાન કરાવવા ને એ બધું કોઈ શુભના પણ એવા કાર્યો નથી કરતા. તો પછી એને શું થતું હશે? તો પછી એમની તીસરી ભૂમિકા છે કે શુભ અશુભને છોડીને એ શુદ્ધતામાં વિચરે છે, એમની લાઈન આખી જુદી છે. એ શબ્દ ત્યાં પડ્યો છે. તો અમે તને શુભમાં છોડાવીને કઈ નીચે પડવા દેવા માંગતા નથી. એ તો ગુરુદેવે શુભનો નિષેધ ઘણો કરેલો, એટલે પછી એના સાંભળવા વાળા પણ પછી ઘરે આવીને સમાજમાં બીજે બીજે ચર્ચા તો કરે છે, કેમ કે સમાજમાં અશુભ છોડીને શુભ કરવા સિવાય બીજો ઉદ્દેશ નથી સંપ્રદાયની અંદર. સમાજ એ રસ્તે ચડેલો છે, એટલે પછી જે શુભ કરતા હોય ને શુભ કરવાનું બહુ વજન હોય, એની બહુ કિંમત આંકી દીધી હોય, ત્યારે અમારે ઉપવાસ ન કરવા, અમારે લાડવા ખાવા રોજ, લાડવા ખાતા ખાતા મોક્ષે જવાશે, તો ઉપવાસ કરીને જવાશે, આવી બધી ચર્ચાઓ હાલતી હોય. લોકોમાં એ વાત બહાર આવી ગઈ કે કાનજી સ્વામી શુભને નિષેધે છે. એ ઘણા માણસો સીધો પ્રશ્ન એમ કરે કે ભાઈ જો તમે શુભને ના પાડો છો તો પછી વાત બાકી રહેશે અશુભ, તો શું છે અમારે અશુભમાં જવું? તમે શુભ છોડાવી, તમે શુભ છોડાવવા માંગો છો તો અમારે અશુભમાં જવું? જો ભાઈ તમે આ વાતમાં હમણાં તો નથી વિતરાક નથી, તમને જેટલી સમજણ પડે છે એટલી સામાન્ય સમજણ કહેનારને નથી એમ માનીને તમે આ દલીલ કરો. આ તો સાવ સામાન્ય સમજણ વાત છે કે શુભ છોડીને અશુભમાં જવાય નહીં, ન જવું જોઈએ. એટલી વાત પણ ગાંધી સ્વામી જેવા મહાન તત્વજ્ઞાની કહેવાય છે એને એટલી ખબર નહીં પડતી હોય, એમ માનીને તમે આ વિચારો ઓગે ઓગે એટલે તો તમને ખબર છે કે હું શું તત્વજ્ઞાની વાત કરે છે, તો સામાન્ય વાતની સમજણ નથી પડતી ને કરે છે એવું તો નથી ને, તો જિજ્ઞાસા રાખો કે કાંઈક કહેવા માંગે છે આને પાછા, કંઈક બીજી જ વાત કરવા માંગે છે, એ શું કહેવા માંગે છે, તમને સમજાશે તો એ વાત તમને સમજાશે, પણ તમે પહેલેથી ઊંધી રીતે વાત દલીલ કરવા માંડી જાઓ તો એમને જે કહેવું છે તમારા ધ્યાન ઉપર જ નહીં આવે એવી વાત થઈ જશે. અમે તમે ઊંચે ઊંચે જવાનું કહીએ છીએ ત્યાં તું નીચે ક્યાં પડતો જાય છે એમ આચાર્ય દેવ કહે છે, સમયસરમાં વાત છે, પોતે પોતે બોલ્યા છે એમ આચાર્ય દેવ કહે છે. અમારો કહેવાનો આશય એ છે કે તું તિસુક એટલે શુદ્ધ સ્વભાવની ભૂમિકા પ્રગટ કર. અમારો કહેવાનો આશય એ છે કે તું સર્વાળે શુદ્ધ સ્વભાવને પ્રગટ કર, એ અમારો આશય તો એ છે. જે કાંઈ પણ કહેવાનું છે એની પાછળ આશય તો આ છે કે તું મોક્ષ માર્ગને પ્રગટ કર, શુદ્ધ ભાવ કયો, શુદ્ધ ભૂમિકા કયો, મોક્ષ માર્ગ કયો, સારી ક્વોલિટીનું અનાજ થાય અને ક્વોન્ટિટી પણ સારી થાય. બાજરો છે મોટો દાણો થાય, એ મોટું ડુંગુ થાય, એ ડુંગામાંથી 500 ગ્રામ કે 1 કિલો બાજરો ના દાણા નીકળે એવું વજનદાર થાય ઉપર, ત્યારે એનો રાડુ એટલે છોડવો એ મજબૂત હોય. એ સાવ પાતળો હોય તો ઉપર ડુંગુ ટકે નહીં, પડી જાય તો માટીમાં પડે ખેતરમાં એટલું બગડી જાય, તારા પુણ્ય પણ ઊંચી જાતના બંધા છે, છતાં પણ એ જે તારી શુદ્ધભાવ છે શું કહ્યું કે શુદ્ધભાવ વચ્ચે આવે છે પણ એ તારો સ્વભાવ નથી, એટલે એ શુદ્ધભાવનો ભોગવતો કરવો, એનો ફળ ભોગવવું એની અમે ના પાડીએ છીએ. એવું રાડુ થયા વિના ઉપર ડુંડી નહીં, ડુંડું નહીં હોય, પણ તારે બાજરો ખાવાનો છે, મીઠો મીઠો બાજરો જે છે એ તારે ખાવાનો છે, રાડુ ચાવવાનું નથી એમ છે. એના રસ તો મીઠો છે, શેરી જેવો પાતળી શેરી હોય ને એવું રાડુ હોય, એને થોડું શેરી જેટલી મીઠાશ ન હોય પણ એના રસ હોય છે, કારણ કે પાણી પીણાથી ચડ્યું છે ને ઉપર, મૂલ્યમાંથી પાણી ઉપરતો તો રસ એમાં હોય, પણ એ રસ ને એ રાડુ એ બળદિયા ચાલે જે ખેતી જેની ખેતી કરનારા બળદિયા હોય ને એના માટે હોય, માણસને ખાવા માટે એ ચીજ નથી. એમ તું આત્મા છો તો તું તારા આત્માના શાંતિ ને આનંદ ને ભોગવ, તું શુભના ફળ ને ભોગવવા જઈશ તો અશુભ થશે, શુભના ફળ ને ભોગવવા જઈશ તો પરમ શાંતિ બાજુ લઈ જવા, તીસરી ભૂમિકા એટલે પરમ આનંદ માં લઈ જવા માંગીએ છીએ. સ્વભાવ નથી એમ કરીને તારે ભોગવવા યોગ્ય નથી એમ કહ્યું છે. શુભ અને અશુભ સરખી કોટીના છે એમ તો સમજ. અને જે આત્માની તીસરી ભૂમિકા અમૃત કુંભ છે તેને ગ્રહણ કર. એ સમયસારના સર્વ વિશ્વ જ્ઞાન અધિકારમાં આવી બધી વાતો આવે છે. આત્માનો જે આનંદ છે એ આનંદને અમૃત કહ્યું છે ભગવાને. એને આનંદને અમૃત કહ્યું છે. એ અમૃત જે પીએ છે એ મરતો નથી. આત્માના આનંદ અમૃતને જે પીએ છે એ પછી કદી મરતો નથી. કેમ કે તેને અમૃત પીધું, અમૃત પીધો પીવાવાળો ના મરે, એ તો અમર થઈ જાય. એટલે એના જન્મ મરણ નાશ પામી જાય છે, ખતમ થઈ જાય છે જન્મ મરણ. હવે જે શુભ ને અશુભ છે તે એની બરાબરીમાં આકુલતા છે અથવા વિરુદ્ધ સ્વભાવી છે. આનંદ નિરાકુલ સ્વભાવી છે અને શુભ અશુભમાં આકુલતા છે. જો આનંદ ને અમૃત કહીએ છોકરાને પાકી લીંબોળી ભાવે, કાચી લીંબોળી કડવી લાગે, એને હાથમાંથી તમે લીંબોળી લઈ લો એટલે રોવા માંડે. લીંબોળી લઈ લઈને તને કેરી આપીએ છીએ, પછી લીંબોળી લઈ લીધા પછી કેરી આપીએ છીએ, પણ હું કેરી આપીએ છીએ જોતો નથી એટલે લીંબોળી કેમ લઈ લ્યો છે એનું તોફાન કરે કજિયો કરે. આ એવી વાત થઈ પડી છે સંપ્રદાયમાં કે તમે અમને શુભ છોડાવો છો, પણ ભાઈ શુભ છોડાવીને તમે આનંદ અમૃતમાં લઈ જવાની વાત છે. શુભ છોડાવો છો એમ કરીને રાડું ક્યાં પાડે ને તકરાર ક્યાં કરે છે. વાત તો એવી છે જરા બહુ કડક ભાષા બોલતા હતા. એમને ખબર છે કે પોતે તીર્થંકર દ્રવ છે આ ભવમાની, પણ હવે પછીના ભવથી એ તીર્થંકર પ્રકૃતિનો અનુબંધ એમના શુભ ભાવોથી ચાલુ થવાનો છે. તો અહીંયા શું કે ખબર છે, જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તે ઝેર છે એમ કે સિદ્ધુતે ખબર છે પોતાને પોતાની કહી દે કે જે ભાવથી તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તે ઝેર છે. ઝેરના ઝાડમાં ઝેરી ફળ ઉગે, ઝેરના ઝાડ વાવવાના નો એમ કે બહુ કડક બોલતા. એ તો એમનો શુદ્ધાત્માને શુદ્ધાત્માનો ઉપદેશ એ જાતનો હતો, એવી રીતે બોલતા હતા. ન હવે પછી આ ડોળું કરી નાખે એનો દોષ છે, એ તો બહુ સારી લાઈન ઉપર લઈ ગયેલા વાતને. શુભ ને અશુભ સરખી કોટીના છે એમ તો સમજ. કેમ કે બંને સંસારનું કારણ છે. શુભ ભાવના ફળમાં પણ સંસાર છે અને અશુભ ભાવના ફળમાં પણ સંસાર જ છે, એટલે સરખી કોટીના છે એમ તો સમજ. અને જે આત્માની તીસરી ભૂમિકા અમૃત કુંભ છે તેને ગ્રહણ. જે શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ પરિણામ છે એને આશ્રય, એમાં આનંદ અને સુખ શાંતિ છે, એને ગ્રહણ કરતો. માટે ઊંચે જવાનું કહીએ છીએ, પણ તેથી તેને ઉપર ઉપરથી ભાવના આવે તેને છોડી દેવાનું કહેતા. ભલે ઉપરની ભાવના હોય, ઊંડાણમાં જવાના લક્ષ્ય ચાલુ રાખજે, પણ અમે તને છોડીને ક્યાંય પાપમાં લઈ જવા માંગતા નથી. જો ઊંડી ભાવના પ્રગટ કરી શુદ્ધ સ્વભાવમાં જઈ શકાય તો તું તેને તું પ્રગટ કર, પણ ન જઈ શકે તો તેને છોડીને અશુભમાં જવાનું કહેતા નથી. ઉપર ઉપરની ભાવના કઈ કામની નથી એમ કરીને છોડવાની નથી, કામની નથી એ વાત સાચી છે, પણ કામની નથી એમ કરીને છોડીને અશુભમાં જાવો એમ નથી. પણ તું ઊંચી પરિણતિને પ્રગટ કર એમ કહેવાનો આશય છે. એટલે આશય તો એક જ છે, ભૂમિકા અનુસાર ઉપદેશ છે. કોઈ અભક્ષ આહાર લેતા હોય, માંસ વગેરે, તો એને કે ભાઈ આ શાકભાજીમાં બધું છે, પણ શાકભાજી ખાતા હોય એને એમ કહેવાય કે કંદમૂળ ન ખાવા, એમ જુદી જુદી ભૂમિકામાં જુદો જુદો ઉપદેશ છે. સરવાળે એને આત્મામાં લઈ જવો છે, આશય એ છે. પણ વાત તો ભૂમિકા અનુસાર જો ન કરો ને બીજી કરો તો એને કાંઈ લાગુ પડે નહીં, લાગુ પડે નહીં તો એથી કાંઈ એને ફાયદો થાય નહીં. આપણે લો ને સત્સંગમાં ન આવતા હોય એને એમ કે ભાઈ સત્સંગ તો છોડવો નહીં, તમારે સત્સંગમાં તો આવવું જોઈએ, સત્સંગ મૂકી ન દેવાય. પણ રોજ સત્સંગમાં આવતા જ હોય એને શું કહે, તમે સત્સંગમાં હોય તો કોઈ કામ થઈ ગયું એમ નહીં, તમે પ્રયત્ન કરો, તમે પ્રયોગ કરો, તમે આગળ ચાલો. એનો અર્થ એમ નથી કે સત્સંગ મુકાવી દેવાની વાત છે. એ ભૂમિકામાં હોય, એ ભૂમિકામાંથી જ્ઞાનીઓ ઉપર ઉપાડે છે અને ઉપર ઉઠાવે છે, હજી આગળ ચાલ, હજી આગળ ચાલ, થઈ પૂર્ણતા સુધી લઈ જવાની વાત છે. ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ટહેલ મારતા ભગવાનના દ્વાર ન ખુલે તો થાકીને પાછો નહીં આવતો, ભગવાનના દ્વાર ખુલી જશે. તું ટહેલ મારવી છોડીશ નહીં. ટહેલ ના સમજતો? હા, પ્રયાસ હે, પ્રયાસ કે, પ્રયાસ કે વિષય મેં ટહેલ કો ક્યા બોલતે હૈ હમારે યહાં, તમને તો ખબર છે ગામડાની અંદર અમારે ત્યાં ટેલ મારવા વાળા આવતા, કરોડીએ ચાર વાગે, પાંચ વાગે, કલાક, દોઢ કલાક, બે કલાક લોકો જાગીને જાય ત્યાં સુધી એ ભજન ગાય. બે ત્રણ મહિના સુધી રોજ કરોડીએ નીકળે, લોકો તો સુઈ ગયા હોય, એ લોકોની સાથે એનો કોઈ સંપર્ક જ ન થાય. ભજન સંભળાવે જુદા જુદા લૂંટામાં ફરી, ભજન સંભળાવે, અવાજ મોટો હોય, ગળું મોટો હોય, તો માણસ સુતા હોય અને જો સહેજ ઓછી નીંદર હોય તો એને ભગવાનના ભજન સંભળાય. હા, એ બે ત્રણ મહિના ભજન સંભળાવ્યા પછી એને એ ગામ છોડવું હોય ત્યારે બધા ઘરે હા તો અમારે બે ત્રણ મહિનાથી હું તેલ મારું છું તમારા ગામમાં, તમારે જે શ્રદ્ધા હોય ને જે તમારો ભાવ આવે એવું મને કંઈક આપો. એટલે કોઈ પૈસા આપે, કોઈ કપડાં આપે, કોઈ અનાજ આપે, લઈને બી વધાય માણસ. હા, તેલ મારવા વાળા આમ બીજું કઈ જોર જુલમ ન કરે, તેમ રોજ માથું ખરાબ ન કરે, એ ત્રણ મહિના સુધી તેલ માર્યા કરે ને પછી એક દિવસ આવે અને એમ કહે કે તમારી જે શક્તિ હોય, જે તમારી ક્ષમતા હોય, જે તમને ભાવ આપે, આ ન આપે તો કઈ પરાણે માગે પણ નહીં, બીજા કરે જાય, ત્રીજા કરે જાય એમ કહે. એમ તો બધા ઘર પાસે બધા એના ઘરે જવાનું હોય એટલે એને વાંધો નહીં. હા, અને કાંઈક ને કાંઈક તો મળી ગયા, બધા તો સરખા હોય ને, કોઈ ઓછું આપે, કોઈ ન આપે, કોઈ વધારે આપે એમ કરે, જે એના નસીબમાં આવી લઈને તેલ મારવા વાળો માણસ કંટાળતો નથી. આ વ્યૂ પોઈન્ટ શું છે બેન શ્રીમાં, કે ત્રણ મહિના સુધી એ એક પૈસો કોઈનો લેતો નથી, કોઈની પાસે ચપટી લોભ માગતો નથી. કામ નથી, એવા જ હોય છે એ લોકો, પણ સાધુ હોય છે, થાકતો નથી, ધીરજ થી રોજ તેલ મારે છે. તેલ મારવી એટલે આટા મારવા, ફરતો ફરતો મારે. ત્યારે એમ કહે છે કે તું ભગવાનના મંદિરે દર્શન કરવા માટે તેલ માર. ઓલું ભગવાનનું મંદિર નહીં, આજે બાર આપણે ફેરીએ છીએ નહીં, અંદર તારા હૃદયમાં પરમાત્મા બિરાજે છે, આખી હૃદય મંદિર માં તો ટેલ માર ફરતો, અને તેલ મારવામાં તો ભજન એવું ગાજે કે ભગવાન તમારો દરવાજો ખોલો તો દર્શન તો થાય મને, એટલે ભગવાન ના દરવાજો તો આટા માર્યા જ કરજે, આટા માર્યા જ કરજે, થાકતો નહીં તો એમ કે છે. ભગવાન ના મંદિરે દર્શન કરવા માટે તેલ મારતા ભગવાન ના દ્વાર ન ખુલે અને ભગવાન ના દર્શન ન થાય તો થાકીને પાછો નહીં આવતો. એક દિવસ ભગવાન ના દ્વાર ખુલી જશે એમ કે છે. એમની પોતાની પોલિસી હતી. આ દ્રષ્ટાંતમાં એ પર્ટિક્યુલર એમની આ મૌલિકતા છે આ વાત ઉપર, કે તમે મુમુક્ષુની ભૂમિકામાં શું કરતા હતા, તમને જ્યાં સુધી તમારા ભગવાન આત્માના દર્શન ન થયા તો હું તો ટેલ મારતો હતો. નક્કી કર્યું હતું કે આમ ભગવાન ના દર્શન કર્યા વગર એના બાયણા દરવાજા ખુલે નહીં ત્યાં સુધી મારે તો ટેલ મારવાની ચાલુ રાખ્યું છે. મારે થાકીને પાછું ઘરે જવું નથી. તો બહુ દિવસોમાં આવી રીતે રાહ જોઈ, ભગવાન કઈ દર્શન દેતા નથી, એવા ભાલો પાછા કરે કે નહીં. તેલ મારવાનું છોડવું નથી, જ્યાં સુધી દરવાજો ન ખુલે ત્યાં સુધી તેલ મારવાનું ચાલુ રાખવું છે. અને મને વિશ્વાસ છે અને શ્રદ્ધા છે કે એક દી આ દરવાજા ખુલી જશે. આ વાત એમણે એકાદ દુખદ કરેલી, પછી લોકો ફરી ફરીને કેવડા તકલીફ તેલ ની વાત કરો ને, કે તમે કેવી રીતે તેલ મારતા હતા, એ પોતે પોતાની મૌલિક પદ્ધતિથી વાત કરતા હતા. તું તેલ મારવી છોડતો નહીં, તેમ ચૈતન્ય મંદિરે તું તેલ માર. તારા ચૈતન્ય મંદિર નહીં તેલ માર, કે હું ચૈતન્ય છું. પ્રથમ ઉપર ઉપરથી તને સમજાય તો છોડતો નહીં, બરાબર, તને ઉપર ઉપરથી સમજાય પણ છોડતો નહીં. તને ચૈતન્ય ન ઓળખાય ત્યાં સુધી તેલ માર્યા જ કરજે. ન ઓળખવાની વાત લીધી છે. આ વાત ઘણા નથી સમજતા, એ રટણ ઉપર ચડી જાય છે. જો બેન શ્રી કહે છે કે તું તેલ માર્યા કર, હું ચૈતન્ય છું, ભગવાન છું, ભગવાન છું, ભગવાન છું, ભગવાન છું, ભગવાન છું કરતા એક બી ભગવાન ના દરવાજો ખુલી જશે. તને ન ઓળખાય ત્યાં સુધી તેલ માર્યા જ કરજે. ઓળખવાના પ્રયત્નમાં તું આગળ વધજે એમ કે છે. એને એ પ્રયત્નમાં તું થાકીશ નહીં, ઓળખાય એ રીતે તું પ્રયત્ન કરજે, અને ન ઓળખાય ત્યાં સુધી તું તારો પ્રયત્ન ચાલુ રાખજે એમ કેવું છે. એક શબ્દ વચ્ચે ભૂમિક હોય એના ઉપર ધ્યાન ન જાય. હે, કહેના ચાહતે હૈ તો કહે, કઈ લોગ ને ક્યા કર લિયા હૈ હમારે યહાં. ગુરુદેવ ને બહુ જોર સે કુછ આત્મભાવના કી બાત કિયા હૈ. તું ભગવાન હો, તું ભગવાન હો પહેલે નિશ્ચય કરો, ઓર તું ભગવાન હી હો, તું પરમાત્મા હી હો, વો બાત તુમકો છોડના નહીં હૈ. કુછ લોગ ક્યા કરતે હૈ કે વો રટી રટાઈ બાત પર ચલે જાતે હૈ, उसके रटन में लग जाते हैं और पहचान की पद्धति को अनुसरण नहीं करते. मन से निश्चय करके हूँ भगवान छो, तू पहला निश्चय करके हूँ भगवान छो, कोई जोर थी हाई टोन में मैं बड़ी आ बातों करेली है. नहीं टेप पण अत्यारे छे, ये तो सांभळे छे, રોજ સાંભળે છે. એ રટણ ઉપર ચડી ગયો અને એ ત્યાં રોજ મૂકે પાછા ઘરે. કઈ નિશ્ચય કરે એનો અર્થ કે તું ઓળખાણ કર એમ છે. નિશ્ચય કરવો એટલે ઓળખાણ કરવું, ને એના ઉપર એમનું મોટું વ્યાખ્યાન છે સુષુમ્નાની ગાથામાં. તો એ નિશ્ચય એટલે રટણ કરવું એમ સમજી લે, પછી પોતે રહેતા કરે. આવી રીતે સત્સંગ વગર, જેમ સત્સંગ વગર ધ્યાન તરંગરૂપ થઈ પડે છે, એમ સત્સંગ વગર જ્ઞાન કલ્પના રૂપ થઈ પડે છે. જ્ઞાન ને ધ્યાન બે સાધન છે ને, તો કોઈ સત્સંગ વગર સીધું ધ્યાન કરે છે એ તરંગે ચડી જાય છે. કઈક જાતના અંદર તરંગ ઉઠે ને એને એમ થાય, આહા કઈક થાય છે, કઈક થાય છે, કઈક થાય છે, મને કઈક થાય છે.
આવ્યા હતા ઓલા આગ્રા ઓલા માજી છે ને, ગાડી લઈને આપણને રિસીવ કરવા આવે છે ત્યાં મથુરા, એ માજી આવ્યા હતા. આપણે કોઈ વાત કરીએ સબ પરમાત્મા કે બાત સુન કરકે કભી કભી મેરે હાથ પગ સુન પડ જાતે હૈ, મેરે કો ક્યા સમજના. મને કહો તો શરીર કી અવસ્થા હૈ, આત્મા કી નહીં હૈ, એસા સમજના. એને શું થાય, મને અનુભવ થઈ ગયો મારા હાથ પગ ખાલી ખાલી લાગે છે, એટલે દેહ થી આત્મા મારો જુદો પડી ગયો અને હું સ્વાનુભવમાં આવી ગયો. આવી બધી કલ્પના એ કરી જાય છે. સત્સંગ વગરનો આ શું કહું, પોતે ધ્યાનમાં બેસતા હોય, હું ક્યારેક ક્યારેક એવી રીતે ધ્યાનમાં બેસું ને ત્યારે મારા હાથ પગ સૂન પડી જાય છે, તો મારે શું સમજવું. તમને શંકા શું કરવા પડી, જો તમને અનુભવ થયો હોય તો આ શંકા આ પ્રશ્ન ઉઠે નહીં પહેલાં તો. પણ શું થાય છે એ ખબર નથી, અને ઊંડે ઊંડે માન્યું છે કે આ મને અનુભવ થાય છે. એવી શરીરની અવસ્થા છે, એવું બધું કાંઈક થાય તો આપણે એના ઉપર કાંઈ વજન નહીં દેવાનું. મેરે કો ક્યા કરના, મેં તો દેખો એ લાઈન તો બતા રહે હૈ, રોજ પ્રવચન માં આતા હૈ, ઇસ ક્રમ સે આગે બઢના હૈ, હું શુક્ર સબકો એક હી બાત હૈ. ફિર પૂછને કે કહાં બાત રહેતી હૈ, આપકા ધ્યાન નહીં ગયા ક્યા, અગર નહીં ગયા તો અભી ફિર સે શરૂ કરો. તો કે ઠીક ઠીક કે હા. પણ એવી રીતે સત્સંગ વગર કઈ જાતના તરંગ ઉઠે એ ધ્યાનમાં, અને માની લઈએ કે મને આત્માનું ધ્યાન થાય છે. એવી જ રીતે સત્સંગ વગર પોતાની મેળે પુસ્તકો વાંચે અને એને સાહેબ માન લાગે કે હું સમજ્યું છું, મને જ્ઞાન થયું છે, પણ એ જ્ઞાન નથી, કલ્પના હોય છે. કલ્પના એ ચડીને કલ્પનાને દ્રઢ કરે, અને એ કલ્પના કોઈ છોડાવવા આવે તો પછી એ છોડી શકે નહીં, મુશ્કેલી આ ઊભી થાય, એ કલ્પના છોડી જ ન શકે. સમયસર ને 206 ગાથામાં એમ કહ્યું છે કે તું આત્મામાં સંતુષ્ટ થા, એ સત્ય કલ્યાણ છે. તું આત્માનો અનુભવ કર, એટલો જ સત્ય અનુભવનો વિષય છે. અને તું આત્મામાં સંતુષ્ટ થા, તને તૃપ્તિ થશે, તને પછી વચનાતીત આનંદનો અનુભવ થશે. કોઈને પૂછીશ નહીં, માં અન્યાન પ્રાક્ષી, એટલો સંસ્કૃત શબ્દ પડ્યો છે. એનો અર્થ કે તારે પૂછવું નહીં પડે, તને આત્માનો અનુભવ થશે તો તને પૂછવું. એનું કારણ છે કે એક સ્વાદ જેવો વિષય છે. તમે કોઈ દિવસ સાકર નથી ખાધી, માનો તર્ક છે. સાકર ગળી લાગે એટલે કેવી ગળી લાગે એ તમને ખબર નથી. તમને સાકરનો ગાંગડો આપ્યો અને તમે સાકરનો સ્વાદ લ્યો છો ચાવીને, તો સાકર કેવી ગળી હોય એ પૂછવાનો ક્યાં પ્રશ્ન ઉભો થાય છે. તમે સ્વાદ તમને અનુભવ આવે છે સાકર જે તમે ચાવો છો એને, તો સાકર ગળી છે હવે કેવી ગળી લાગે મને કોઈ સમજાવો એ વાત. સાકરનો સ્વાદ લેનારને રહેતી નથી. પણ આ વિષયમાં જે ભ્રમ થાય છે એ ભ્રમને પોતે ચેક કરવો હોય તો આગળ પાછળની ભૂમિકા પોતે સમજી લેવી જોઈએ કે કઈ ભૂમિકામાં અનુભવ થાય છે અને અનુભવ થયા પછી કેવી ભૂમિકા ચાલતી હોય છે, પરિણામની ભૂમિકા કેવી હોય છે. જેને ભ્રમ થાય છે ને અનુભવ નથી થતો એને ભેદ જ્ઞાન હોતું નથી આગલી ભૂમિકામાં, કેમ કે ભેદ જ્ઞાન દ્વારા વિભાવ જાતિની પરખ હોય છે અને ત્યારે એ આત્માને જ્ઞાનથી ભિન્ન જુદો પાડે છે. હવે જે માનસિક શાંતિ છે એ તો વિભાવ છે, એને જે આત્માની શાંતિ માને તો એને એની પરખ નથી આવી, એને વિભાવને ઓળખ્યો જ નથી. ઓળખે તો એ માનસિક શાંતિનો વેસ લઈને આવે તો પકડી પડે કે તું વિભાગ છો, એનો નિષેધ થાય, એનાથી જુદો પડીને અંતરમાં અનુભવ કરે અને ઓલો એને પકડે તો મને અનુભવ થઈ ગયો એ શાંતિને પકડે, એમ ફરક પડે છે. એટલે પરખ ન હોય એને, અને ભેદ જ્ઞાનનો વિષય એની પ્રક્રિયા ન હોય અને પોતે જ્ઞાન ધ્યાન કરે એમાં માની લે કે મને કઈક અનુભવ થઈ ગયો, એ કલ્પના હોય છે. નિપુણ થઈ જાય છે, એક્સપર્ટ થઈ જાય છે, કેમ કે એ પર અવલોકન ચાલે છે પોતાના ભાવોનો, એટલે એને પરિચય ભાવોનો અનુભવથી થાય છે, અનુભવથી પરિચય થાય એટલે પરખ આવે છે, ફરખ આવે છે એટલે પકડી પાડે છે, એ છેતરા એમ છે. નહીં તો ભૂલા પડી જાય એવો વિષય છે ખરો, અને કઈક ભૂલા પડી ગયા છે, આમાં કઈક ભૂલા પડેલા છે. બીજું કે અનુભવ થાય એને ખ્યાલ આવે કે આ તો વાત કઈ બહાર મૂકવા જેવી નથી, ત્યારે જે જેને ન થયો હોય ને એ કિતાબ કરી એને એની ક્યાં ક્યાં કર્યા કરે બધાને ફેરા થાય છે, એને કહેવાનું મન થયા કરે, એનું માણે જાણે ને માણે. નિયમ સામે એક એવી ગાથા છે કે તું પરદેશ જઈ અને સંપત્તિ કમાવીને લાવ તારા દેશમાં તો દેખાડો ન કરતો, એકાંતમાં ભોગવી જાય ને, દેખાડો કરીશ તો હું કઈ જઈશ તો કેમ કે લોકો માગવા આવશે, રાગાવાલા કહે છે ભાઈ અમારે જરા તકલીફ છે લોન આપો, પૂછીને આપો, વ્યાજે આપો, હા પેલો ધર્મવાળા આવશે કે ફંડ ફાળો આપો, તારી સંપત્તિ લૂંટાવા માંગશે, ભાવશે તો લોકો માગશે, તું દેખાડતો નહીં સારો મને ખાજે, તારો બોલતો ફેરી ખાજે ઘરે બેઠો બેઠો, ગામને દેખાડવા જેવી ચીજ નથી. એ વાત છે, એ બહુ સરસ કથા છે નિયમ સારમાં એવી. એમ વર્તમાનમાં શું છે, ધર્મ દારિદ્ર્ય છે, તમે આદિવાસીઓની વચ્ચે હીરાના ને નીલમના હાર પહેરીને જાઓ એટલે ઓલા લોકો લૂંટી લે, તમને બીજું કઈ ન થાય, આદિવાસીઓ શું કરે, માર મારે લૂંટી લેશે તમને. એમ ધર્મ દારિદ્ર્યની વચ્ચે તમે એમ કહો મને જ્ઞાન થયું છે, મને આત્મજ્ઞાન થયું, મને આત્માનો અનુભવ હશે, મરાઈ ગયો તું તો જાણે, પૂછવા આવે એમ કેવું પડે તમારે શું કામ છે એનું, તમે સમજો ને જે વાત કહીએ કહીએ છીએ તમે સમજો, પછી તમારી પોતાની પરખ આવે તો બી નક્કી કરજો, પૂછી ન કરવા નક્કી કરો છો એને એમ જ કહેવું પડે. તમારી પોતાની જયારે પરખની શક્તિ આવે એવી યોગ્યતા આવે ત્યારે તો કાંઈ તમને કહેવું નહીં પડે, એ વાત તમને સમજાવી નહીં પડે, અને અત્યારે કહેવાથી કોઈ ફાયદો નથી, પોતાનું નુકસાન છે, કહેનારને તો નુકસાન છે, એ વાતને સમજણ હોય તો વાંધો ન આવે, નહીં તો ગડબડ થયા હોય રહ્યો જ નહીં. આ કોઈ ફજે તો કરવાની ચિંતા નથી, શું કે છે તમે ચૈતન્ય ન ઓળખાય ત્યાં સુધી ત્યાં તેલ માર્યા જ કરજો, લક્ષ્ય રાખજે કે મારે હજુ ઘણું આગળ જવાનું છે, એમ પહેલેથી લક્ષ્ય રાખજો. તારો પુરુષાર્થ ઉપાડતા ચૈતન્ય મંદિર ખોલવાનો તને અવકાશ છે, જેવી તારો પુરુષાર્થ ઉપડશે તારા દરવાજા અંદરના કબાટ ખુલી જશે, એમ તો આશાવાદી રહીને પ્રયત્ન કરજો, એમ કહેવાનું નિરાશ થઈને આમ લાઈન છોડી દે નહીં જતો. દૂર દેશ તો ઉલટો તો આઘો દેશ, સત્સંગ છોડ્યો કે તે તેલ મારવાને છોડી પછી ક્યાં આવ્યો દેશ, તારા પરિણામ ક્યાં જશે, અહીં ઠેકાણું અમુક વાતો બહુ સારી ચર્ચાઓમાં આવી છે. સંસારતા બહુ સારી ચાલતી, આપતા 20-25 મિનિટ આપતા, બધું અડધો અડધો કલાક ચર્ચાઓ બહુ સારી ચાલતી. પછી કોઈ જિજ્ઞાસુ આવે ને થોડું લંબાઈ જાય તો લંબાઈ પણ જતું, પણ સામાન્ય રીતે નોર્મલી 25 મિનિટ આસપાસનો ટાઈમ આપતો પણ ચર્ચા સારી ચાલતી. તું દૂર દઈશ તો હું તો આંખો દઈશ, દૃષ્ટિ બરાબર રાખજે. દૃષ્ટિ એટલે દ્રષ્ટિકોણ, કે હજી મારે અંદર જવાનું છે, નહીતર ઓલેલા ઉપર ઉપર વાળા એમ જ પકડે કે આપણે ઉપર ઉપરથી ચાલવાનું કીધું છે, માટે ઉપર ઉપર હાયલા કરો, ગમે ત્યારે અંદર વ્યૂ જવા છે એમ નથી. અંદર જવાનો દ્રષ્ટિકોણ તો પહેલેથી હોવો જોઈએ, તો જ આગળ ચાલે, નહીતર ન આગળ ચાલે. આજે થોડી વાત કરી છે,
Allah Allah Allah.